जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभूवदाया धर्मा जन श्रेयसे अत्रो नमूलयितुं त्वधर्ममभितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये कोटि कोटि मुक्त सुखद मूर्तये श्री राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वांतरियामिने महासमर्थाय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंदेक स्वरूप सर्व कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे एकाकी वनवासिने कंद फूल फलासिने बाल मुने अति तपस्विने महातेजस्विने श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवकाय साधु पूजकाय लौजाश्रम वासिने श्री सरजू दासाय साधु संरक्षकाय पोषकाय साधु जन मध्यवासाय नमो नमः। बाल रूपाय मंद मुख हासाय अति कोमलांगाय अति सुंदराय भक्त ंकगताय श्री बालघन श्यामाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय अखंड हरि रूप निमग्नाय सर्व परमहंस मुख्याय उभय देशाचार्य उपरि सद्गुरु श्री गोपालानंद मुनये नमो नमः। हरि गुरु तुल्य सत्संग मात्र श्री मुक्तानंद मुनये नमो नमः। सर्वोपरि निष्ठावते सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री पंडित प्रवर नित्यानंद मुनये कविवर श्री ब्रह्मानंद स्वामी ने दासमूर्ति सुखानंद स्वामी ने त्याग वैराग्य संपन्न कृपानंद स्वामी ने सिद्ध मूर्ति शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने नमो नमः। परम स्नेही समाधि निष्ठ श्री सच्चिदानंद स्वामी ने नमो नम। तत्सेवक सेवक मूर्ति श्री सिद्धानंद मुनय नमो नम। विद्वद्वरीय योगानंद स्वामी ने समाधि निष्ठ व्यापकानंद स्वामी ने बुद्धिमते चैतन्यानंद स्वामी ने व्यवहार कुशल आनंदानंद मुनय नमो नम। वचन सिद्ध वयोवृद्ध भाई रामदास स्वामी ने नमो नमः। वैराग्य मूर्ति निष्कुलानंद मुनये प्रेम मूर्ति प्रेम सखी प्रेमानंद स्वामी ने नमो नमः। वचन मूर्ति भायात्मानंद मुनये इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी चरण कमले भ्यो नमो नमः। सर्वधामस्तु सर्वमुक्तेभ्यः प्रकट साधु हरि भक्तेभ्यो नमो नमः।
वाला भक्तो श्री स्वामीनारायण मंदिर कुंडल धाम आयोजित रवि सभा में आप सबनु स्वागत छे। आज विक्रम संवत 2070 श्रावण सुद सात्यम 3 ઓગસ્ટ 2014 ने रविवार अपने शिक्षापत्री कथा आगर धपावशु। सदगुरु श्री शतानंद स्वामी कृत शिक्षापत्री भाष्य नो अपने 62मो श्लोक आया छे। आ श्लोक अति महत्वनो छे। સંપ્રદાયની એકતાનો છે, બંધારણનો છે. વિવેક બુદ્ધિથી આને સમજીને જીવનમાં આચરણમાં લેવા આપણે બધાએ પૂરા તત્પર રહેવું જોઈએ. આચાર્યણ્યેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તસ્સેવ્યમ વંદ્યમેવેતરતો આચાર્યણ્યેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તસ્સેવ્યમ વંદ્યમેવેતરતો આચાર્યણ્યેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ
આચાર્યણ્યેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ
યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ
યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ.
નિત્યાનંદ સ્વામીએ એમનું ગુજરાતી આ રીતે કર્યું અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. સેવા યોગ્ય અને નમસ્કાર કરવા યોગ્ય એ બેમાં તફાવત એટલો છે. સેવા યોગ્ય એટલે કે ઉપાસના કરવા યોગ્ય, ધ્યાનમાં ધરવું, રાત દિવસ એમાં વૃત્તિ રાખવી અને એ પરમાત્માને પામવું, પામવા યોગ્ય. અને નમસ્કાર કરવા યોગ્ય એટલે કે તમે એમની નમસ્કાર કરી અથવા તો થાળ ધરી, પાગા પહેરાવી, આરતી વગેરે કરી શકો છો પરંતુ ઉપાસના ન કરી શકો. આપણે હનુમાનજી ગણપતિ વગેરેને આ રીતે આદર આપીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અહીંયા ભગવાન સ્વામિનારાયણ કુંડલેશ્વર મહાદેવ સ્થાપ્યા છે તો આપણે બિલીપત્ર ચડાવીએ છીએ, આરતી કરીએ છીએ, થાળ ધરીએ છીએ, આ બધું કરીએ છીએ પણ ઉપાસના નહીં કરતા. મારી દ્રષ્ટિએ સેવવા યોગ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય, પામવા યોગ્ય. વાલા ભક્તો, આ શ્લોકમાં કેટલી આજ્ઞા છે? આ શ્લોકમાં ત્રણ આજ્ઞાઓ છે. પહેલી, આચાર્યે આપેલું ભગવાનનું સ્વરૂપ હોય તે સેવવું. બીજી આજ્ઞા, આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સેવવું. અને ત્રીજી આજ્ઞા, તે સિવાયના બીજા સ્વરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે, સેવા યોગ્ય નથી, એના તમે નમસ્કાર કરી શકો. મેં કહ્યું એમ નમસ્કાર કરવા યોગ્ય છે એટલે કે ખાલી એમ નમવા જ યોગ્ય છે, પછી એની આરતી ન થાય, એને થાળ ન ધરાવાય, વાઘા ન પહેરાવાય, એવું નહીં. હો, ઉપાસના ન થાય બસ. શ્રીજી મહારાજે પોતે પોતાને હાથે જે મંદિરો કર્યા છે તે મંદિરોમાં પણ એવા કેટલાક સ્વરૂપો પોતે પધરાવ્યા છે કે જેની ઉપાસના આપણે નહીં કરતા, પણ થાળ ધરીએ છીએ, આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, માટે આ ચોખવટ કરું છું. હવે પ્રથમ શ્લોકની સામાન્ય વ્યાખ્યા કરું છું. એમાં પહેલી, આચાર્યણ્યેવ એ વાક્યમાં જે આચાર્ય શબ્દનો પ્રયોગ થયો છે એ આચાર્ય શબ્દની વ્યાખ્યા કરે છે. આચાર્ય એટલે શું? અહીં આચાર્ય કોને કયા છે? આચાર્યથી કોનું ગ્રહણ કરવું? તો આપણા બધા નંદ સંતોએ અને શિક્ષાપત્રીની ટીકા કરનાર, ભાષ્ય કરનાર બધાએ આચાર્ય એટલે ધર્મ કુલોત્પન્ન શ્રીજી કૃત ઉભય ગાદીએ બિરાજી જે હોય તેને જ આચાર્ય કહેવાય. અહીં કોઈ સ્કૂલના આચાર્યને કહ્યા નથી આ શ્લોકમાં, કે કોઈ ભણીને આચાર્ય પદવી લઈ આવ્યા હોય તેને આચાર્ય નથી કહ્યા, કે કોઈ અન્ય સંપ્રદાયના ગાદીપતિને અહીં આ શ્લોકમાં આચાર્ય તરીકે ગ્રહણ કરવાના નથી, કોઈ સાધુને પણ નહીં. નતુ ઉપનીય દદત વેદ માચાર્ય સ ઉદાહૃત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. વેદ ભણાવનાર તથા યજ્ઞાદિ કરાવનાર આચાર્યને પણ અહીં ગણવામાં આવ્યા નથી. અહીં તો ધર્મ કુલોત્પન્ન અને શ્રીજી સ્થાપિત ઉભય ગાદી ઉપર બિરાજિત જે હોય તેને જ આચાર્ય શબ્દથી ગ્રહણ કરવા. આ વાત દિમાગમાં માધવદાસ સ્વામીએ શિક્ષાપત્રીની ભાષા કરી એમની રીતે પદ્યમાં એમ આવું લખ્યું, કૃષ્ણ મૂર્તિ જે આચાર્યે આપી કાં તો તેણે જ હાથે કરી સ્થાપી, એ બે સ્વરૂપની સેવા કરી લીજે, બીજે તો નમસ્કાર જ કીજે. શ્લોકમાં છે એ જ છે, નવું કઈ નથી. બ્રહ્માનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા હિન્દીમાં કરી પદ્યમાં, એમાં એવું લખ્યું, જો આચાર જ ને દે નિજ કર સ્થાપે સોય, કૃષ્ણ રૂપ દોય સેવને ઓરન કુ નતી હોય. આમાં એ જ વાત છે, વિશેષ વ્યાખ્યાની જરૂર નથી. હવે ધર્મ કુલોત્પન્ન શ્રીજી સ્થાપિત ઉભય ગાદી પ્રતિષ્ઠિત જે આચાર્ય છે તે કેવા હોવા જોઈએ, એની માટે કોઈ વિશેષતા ખરી, કોઈ લાયકાત વિશેષતા ખરી, કે બસ એટલી જ લાયકાત ધર્મ કુલ ઉત્પન્ન અને ઉભય ગાદી પ્રતિષ્ઠિત, આ બે જ લાયકાત છે આચાર્ય પદવીના માટે, કે કોઈ વિશેષ લાયકાત એમાં હોવી જરૂરી છે? એવો પ્રશ્ન ઉઠતા શતાનંદ સ્વામીએ જે કંઈ કહ્યું છે અને શાસ્ત્રોમાં જે કંઈ વાત છે એને અનુસારે આપને આગળ પ્રસ્તુત કરું છું. આચાર્ય કોને કહેવાય, એમાં કેવા ગુણો હોવા જરૂરી છે, કે જે ગુણોથી યુક્ત આચાર્ય પાસેથી દીક્ષા લેવાથી, મંત્ર લેવાથી, મૂર્તિ લેવાથી કે પ્રતિષ્ઠા કરાવવાથી આપણું કલ્યાણ થાય. આચાર્યોત્ર સ્વસ્ય ભક્તિ માર્ગોપદેષ્ટા ગુરુ, એક વ્યાખ્યા આવી કરી છે શાસ્ત્રોમાં. આચાર્ય અત્ર સ્વસ્ય ભક્તિ માર્ગોપદેષ્ટા ગુરુ, જે ભક્તિ માર્ગના ઉપદેષ્ટા હોય, અર્થાત આપણને પ્રભુમાં પ્રેમ વધારી દેનારા હોય, ભક્તિ કરાવતા હોય, એવા લક્ષણો જેનામાં હોય એવા ગાદીપતિને અહીં આચાર્ય કહ્યા છે. એવા હોય તેને ભગવાનમાંથી આપણને હેત ઘટાડે, ઓછું કરાવે એવા નહીં. નિરુક્તો લેંગે સ્વયં આચરતે યસ્માદ આચારે સ્થાપ્યત્યપી, આ ચિનોતી ચ શાસ્ત્રાર્થાનાચાર્ય સ્તેન ચોચ્યતે. શાસ્ત્રમાં કહ્યું છે જે સદ્ધર્મનું સ્વયં આચરણ કરે, સ્વયં આચરતે, સ્વયં આચરતે, જે પોતે સદ્ધર્મનું નિયમોનું વર્તમાનોનું પાલન કરે, બરાબર પાલન કરે, અને પછી શિષ્યોને પણ ધર્માચરણમાં સ્થાપન કરે, એટલે કે એને એ બધા નિયમો વર્તમાનો પડાવે, તથા શાસ્ત્રોના અર્થને વિચારી રહસ્ય સમજે, કલ્યાણનું રહસ્ય સમજે, અને બીજાને સમજાવે તેને આચાર્ય કહેવાય. કોઈ કુળમાં ઉત્પન્ન થઈ જવાથી કે કોઈ ગાદી ઉપર બેસી જવાથી આચાર્યપણું બધું આવી જતું નથી. વ્યવહારથી એમને આચાર્ય તરીકે ગ્રહણ કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી એનામાં પણ આચાર્યના પૂરેપૂરા ગુણો ન હોય ત્યાં સુધી એનામાં પૂરેપૂરું આચાર્યપણું શાસ્ત્રો કહેતા નથી. મુક્તાનંદ સ્વામી નારાયણ ગીતા ભાષામાં એવું કહે છે, મમ મૂર્તિ પૂજત ધન કાજા, મમ મૂર્તિ પૂજત ધન કાજા, લોભ સે ગ્રંથ પઠત કવિ રાજા,
લોભ સે ગ્રંથ પઠત કવિ રાજા,
યદિ મમ ભક્ત તદપિ તેહિ પાસા,
યદિ મમ ભક્ત તદપિ તેહિ પાસા,
મારી મૂર્તિને ધન માટે પૂજે, પૈસા માટે, લોભને કારણે, એની પાસેથી દીક્ષા નહીં લેવી, ના પડે. લોભ સે ગ્રંથ પઠત કવિ રાજા, જે કોઈ કવિવરો લોભથી ગ્રંથનો પાઠ કરે એ ભલે ને મારા ભગત હોય. યદિ મમ ભક્ત તદપિ તેહી પાસા દીક્ષા ગ્રહણ યોગ્ય નહીં દાસ, એ મારો ભગત હોય તો પણ તેની પાસેથી દીક્ષા ગ્રહણ નહીં કરવી જોઈએ. ભક્તો એની પાસે દીક્ષા ગ્રહણ કરવાને યોગ્ય નથી, ભક્તો યોગ્ય નથી એની પાસે દીક્ષા લેવા માટે. એ યોગ્ય હોય કે ન હોય પ્રભુ જાણે દીક્ષા દેવાને માટે, પણ ભગવાનના ભગત એવાની પાસેથી દીક્ષા દેવાને યોગ્ય જ નથી. કોઈ હારા હોય ને એની પાસેથી દીક્ષા લેવાને યોગ્ય હોય છે ભગવાનના ભગત. ગમે એ કાન ફૂકી મારે એટલે કલ્યાણ કઈ થઈ જતું નથી, એમ તો બહુ છે બધા. સબ વિધિ પ્રાપ્ત તીવ્ર વૈરાગા,
સબ વિધિ પ્રાપ્ત તીવ્ર વૈરાગા,
જ્ઞાન ધ્યાન સબ વિધિ બડ ભાગા,
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 મમ પદ પંક
મમ રૂપા,
સબ વિધિ પ્રાપ્ત તીવ્ર સમર્થ ગુરુદેવ દીક્ષા જેની પાસેથી લઈ શકાય એવાનું અહીંયા મજાનું લક્ષણ કરે છે મુક્તાનંદ સ્વામી નારાયણ ગીતા ભાષામાં. સબવિધિ પ્રાપ્ત તીવ્ર વૈરાગ્ય, જે સર્વ પ્રકારે તીવ્ર વૈરાગ્યને પામેલા હોય, ક્યાંય જેને આસક્તિ ન હોય પિંડ બ્રહ્માંડમાં, સબવિધિ બધી પ્રકારે વૈરાગ્યને પામ્યા હોય અને જ્ઞાન ધ્યાનમાં ડૂબેલા હોય, બધા પ્રકારે બળભાગી હોય, ભાગ્યશાળી હોય. મમ પદ પંકજ પ્રેમ અનુપા, જેને મારા ચરણારવિંદમાં ઉપમા ન દઈ શકાય એવો પ્રેમ હોય, સો ગુરુદેવ સેવ્ય, એ ગુરુદેવ સેવા કરવા યોગ્ય છે, એની પાસેથી દીક્ષા લેવા યોગ્ય છે. એ કેમ જે એવા જે હોય તે મમ રૂપા, તે મારું સ્વરૂપ છે, એવા ગુરુદેવ સેવ્ય મમ રૂપા, એને મારું રૂપ માનીને સેવજો. પણ આવા હોય તો ટાંગ અધર થઈ જાય છે ને, ભોગા કાઢી નાખે એવું શાસ્ત્રોમાં તો બધું કઠણ કઠણ છે, આને ખોલીને વાંચીએ તો બધું સમજાય એમ છે, પણ ખોલીએ ને વાંચીએ ને સમજીએ તો બાંધીને અભરાય મૂકી દઈએ તો કાંઈ ખબર પડે એમ જ નથી. ત્યારે આ જગતમાં સત્સંગમાં સંપ્રદાયમાં આ બધું વાંચે વિચારે સમજે જાણે એવા કેટલા, મન બતાવો કેટલા, લાખો માણા યાત્રા એ નીકળે, અમા પુણ્યમ હરી જયંતિ બીજું ત્રીજું રસોઈ સેવા સત્સંગ આ તે બચારા બધું કરે, સારી વાત છે, પણ આ સમજે એવા કેટલા મને કહો. એટલી બધી કોને સમજવાની ભૂખ છે, આવું છે, સમજવું જોઈએ, કલ્યાણમાં કાચું ન રખાય. મોક્ષ દાતૃ શ્રીમદ સત્સંગી જીવન, મોક્ષદાતા ગ્રંથ કહેવાય છે, એના ચોથા પ્રકરણમાં 40મા અધ્યાયમાં 49-53 પાંચ શ્લોક તમારે આગળ હું અત્રે ઉપસ્થિત કરું છું. એમાં થોડીક આચાર્યોને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી છે તે સમજવા જેવી છે. કેમ જે આચાર્ય પાસેથી આપણને લોકોને દીક્ષા લેવાનું કીધું, આપણને એ જે સ્વરૂપ આપે તે સેવવું, એ સ્થાપે એ સેવવું, એવું ભગવાને કહ્યું, તે આચાર્યોને પણ ભગવાને કંઈક કહ્યું છે, અને એ ખુલ્લું કહ્યું છે, ખાનગીમાં નહીં કહ્યું. હું તમે બધા જોઈ શકીએ, વાંચી શકીએ, સમજી શકીએ, જાણી શકીએ એ રીતે કહ્યું છે બંને આદિ આચાર્યોને ઉદ્દેશીને. અર્થાત અયોધ્યા પ્રસાદજી મહારાજ, અમદાવાદ ગાદીપતિને અને વડતાલ પીઠસ્થાન આચાર્ય રઘુવીરજી મહારાજને ઉદ્દેશીને. આચાર્ય પદના અધિકારીના લક્ષણો જણાવતા શ્રી હરિ બોલ્યા, હું મારા અક્ષરધામથી આ લોકમાં કેવળ મારી ઈચ્છાથી આવ્યો છું, અક્ષરધામમાં મારી જ ઈચ્છાથી આવ્યો છું, ફરી ત્યાં જ જવાનો છું, એમ તમે બે નક્કી સમજો. યસ્મૈ દીપ્સા મમૈ વાસી તસ્મૈ સ્વાતંત્રતો મયા દત્ત મેત સ્વકમ સર્વે નાતો ભાગવત્ર કશ્યચિત. આ કોઈ માત્ર કહેવાની વાત નથી, મારા અંતરમાં જેમને આ સર્વસ્વ અર્પણ કરવાની ઈચ્છા હતી તેને મેં મારી સ્વતંત્ર ઈચ્છાથી અર્પણ કરેલ છે. આ એટલે કે બધા મંદિરો, સત્સંગીઓ, સાધુઓ, સંપત્તિઓ, જમીનો, ઘરેણા વગેરે જે કાંઈ હતું મેં મારા બાહુબળથી પેદા કરેલું તે બધું મને જેને દેવાની ઈચ્છા થઈ એને મેં સ્વતંત્રપણે આપ્યું છે. તેથી તેમાં તમારા કોઈ ભાઈ કે પુત્રાદિકોને કોઈ પણ અધિકાર નથી, એનો કોઈ ભાગ નથી. મેં જેને આપ્યું છે એનો જ સંપૂર્ણ એ ભોગવટોનો ભાગ છે. બીજા કોઈને તમારે કાંઈ આપવું હોય તો તમારી ખુશી, બાકી એનો કોઈનો એક પાય માગવાનો અધિકાર નથી. તમારે દેવું જ દઈ શકો, પણ એ કોઈ રાઈટ ન લગાડી શકે, અધિકાર ન લગાડી શકે. અગો ભાઈ પણ કેમ જે આ બધું મેં મારા બાહુબળથી મેળવેલું છે અને હું મારી સ્વેચ્છાથી તમને પાસ કરીને આપું છું. રામ પ્રતાપજીભાઈ ને ત્રણ દીકરા, એમાંથી એક દીકરો લઈને દત્તક લીધો. ઈચ્છારામભાઈ ને પાંચ દીકરા, એમાંથી એક દીકરો મહારાજે લીધો ને દત્તક કરીને પોતાનો કરીને સ્થાપ્યો. અને એને આ સત્સંગ આખો બે દેશ વિભાગ કરીને વેચીને આપ્યો, સ્વતંત્ર પણ આપ્યો. 49મો શ્લોક વાંચો, હવે 50મો કહું છું. યુવયોઃ પુત્ર બાહુલ્ય જાતેપી ગુરુ આસને એક સ્થાપ્યો ગુણી પુત્રો ન જ્યેષ્ઠ નિયમોત્ર તું. તમે બે સાંભળો, મેં તમને જેમ મારા નાના મોટા ભાઈના પુત્રોમાંથી એક એકને પાસ કરીને મને જે તમે સારા લાગ્યા એમને મારા દત્ત પુત્ર કરીને ગાદી હોંપી, એમાં મેં મોટાને જ હોંપી કે નાનાને જ એવું નથી. ખ્યાલ આવ્યો તમને? યોધ્યા પ્રસાદ રઘુવીરજી બે મોટા દીકરા હતા એવું નથી. મેં જેમ ગાદી સોંપી એવી જ રીતે તમારે બંનેને પણ તમારા પછી તમારે અનેક પુત્રો હોય છતાં ગુરુ પદે તો એક ગુણવાન પુત્રને જ સ્થાપન કરવો. કેવાને સ્થાપન કરવો? ગુણવાનને સ્થાપન કરવો. તેમાં નાના મોટા પુત્રનો કોઈ નિયમ રાખવો નહીં. મોટાને જ બેહાડવો કે નાનાને જ બેહાડવો એવું નથી. તમારે બે ત્રણ દીકરા જેટલા દીકરા હોય એમાં જે ગુણવાન હોય વચ્ચેટ કે નાનો કે મોટો એને જ આ પદ માથે સ્થાપવો. આવી મારી તમને આજ્ઞા છે. આવું શું કામ લખવું પડ્યું મહારાજને, કહેવું પડ્યું? એનું કારણ એ છે કે દુનિયામાં રાજા રજવાડાઓના જે પરંપરાઓ બધી ચાલી આવે છે ને, એમાં એવો નિયમ છે કે મોટો દીકરો હોય તે જ રાજગાદી ઉપર બેસે. એટલે તો યુધિષ્ઠિરને દુર્યોધનને ડોખો થયો હતો, કેમ જે દુર્યોધન નાના હતા ને યુધિષ્ઠિર ધર્મરાજા મોટા હતા. ન્યાયની દ્રષ્ટિએ મોટા હોવાથી એને ગાદી મળવી જોઈએ, પણ ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ હતો એટલે એમને દુર્યોધનને આપી દી. અમુક અમુક જગ્યાએ અલગ અલગ નિયમો હોય છે. કાઠી લોકોમાં એવો નિયમ હોય છે કે એના જેટલા ભાઈ હોય એટલા રાજ્યના ભાગ પડે. ખ્યાલ આવ્યો તમને? બાપને 12 ગામ રાજ્ય હોય અને બે દીકરા હોય, પછી બાપા જ્યારે આમને વારસ તરીકે રજવાડું હોંપે ત્યારે 6-6 ગામના રાજા કરીને સ્થાપે. એ લોકો પછી પોતાના એક ગામમાં ત્યાં ગાદી મહેલ સિંહાસન બધું સ્થાપે અને રાજ કરે. આ રીતે જેટલા છોકરા થતા જાય તેમ ખેડૂને જેમ જમીનના ટુકડા ટુકડા થતા જાય એમ રાજ્યના ટુકડા ટુકડા કાંઠીઓ લોકોમાં થઈ ગયા. હરવાળે બાળવો થયો અને રજવાડા છીનભીન થઈ ગયા અને બધા રજવાડા મોટે ભાગે કાંઠી લોકોના ગરાશિયા લોકોએ લઈ લીધા હતા. આ બધી વાત સાગરમાં લખી છે. આવું બધું થઈ ગયું હતું. કેમ બધું તૂટી ગયું? કેમ જે ટુકડા ટુકડા થઈ ગયા. દેશને ક્યારેય ખંડિત થવા દેવાય નહીં. આ વાત અતિ અગત્યની છે. જો ટુકડા ટુકડા થઈ જાય તો તે બધા નાના મોટા રાજાઓ શેઠા હારું કોઈ પણ બાબત હારું અંદરો અંદર લઈ લેડ જ કરે અને એને લઈને બધા શક્તિઓ એમાં ની એમાં ખતમ કરી વાળે. પછી બહારથી કોઈક લડવા આવે તો કોઈને વેંત હોય નહીં, અંદર હંપ હોય નહીં, એટલે કોઈ પણ નાના એવા માણસો સૈન્ય લઈને આવે તો પણ બધું લૂંટી લે અને ઠામુકું હાથમાં જ જાય. ગરાશિયા લોકોમાં શું હતું? એ લોકોમાં એવું હતું કે રાજાને ગમે તેટલી રાણીઓ કે ગમે તેટલા દીકરા હોય, પરંતુ જે એમની માનીતી મહારાણી કહેવાય જેને, એમાં જે મોટો કુંવર હોય એને જ યુવરાજ પદે નિમવામાં આવે અને એને જ ઉત્તરાધિકારી તરીકે રાજગાદી મળે, બીજા એના કોઈ ભાઈઓ મળે નહીં. એટલે રાજ્યના વિભાજન ન થાય, ટુકડા ન થાય, એનું જેવડું રાજ હોય એવડું ને એવડું રહે. રાજા બદલાયા કરે તોય રાજ તો, અને રાજધાની એકની એક રહે, એનું એ સિંહાસન એની રાજાની ખુશી હોય તો કોઈ બીજી જગ્યાએ રાજધાની બદલે રાજધાનીનું સ્થળ, પણ ટુકડા ન થાય. એના જે બીજા ભાઈઓ હોય એને એ કોઈને પ્રધાન નિમી દે, કોઈને આ નિમી દે, કોઈને સેનાપતિ બનાવી દે, એવું બધું કરી દે, પણ રાજા એક જ અને બધાને એની અનુવૃત્તિમાં જ રહેવાનું, આ નિયમ છે. સ્વામિનારાયણ ભગવાને આ બે પ્રકારના જે આ દેશમાં ચાલ્યા આવતા રજવાડાના નિયમમાંથી એકેય નિયમને ગ્રહણ કરેલ નથી. ન કાઠીવાળો નિયમ ગ્રહણ કર્યો, ન ચોડાસમા વગેરે ગરાશિયામાં ચાલ્યો આવતો નિયમ ગ્રહણ કર્યો. ભગવાન સ્વામિનારાયણે હાવ નવો નિયમ બનાવ્યો. તો અમુક જગ્યાએ ગરાશિયા લોકોની પરંપરા સ્વીકારાણી કે એમનો મોટો દીકરો હોય એ જ ગાદીએ બેહે, ભલે એમના દેશના ટુકડા ન થાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાને એવું સ્વીકાર્યું કે ટુકડા નહીં કરવાના અને મોટો જ બેહે એવું પણ નહીં, ચોખ્ખું કીધું જ્યેષ્ઠ નિયમો અત્રતુ ન, આમાં મોટો બેહે એવો કોઈ નિયમ નથી. જે દીકરો ગુણિયલ હોય એને તમારે ગાદી દેવી, નાનો ગુણિયલ હોય તો નાનાને, વચેટ ગુણિયલ હોય તો વચેટને, મોટો ગુણિયલ હોય તો મોટાને ગાદી દેવી. હવે કે છે કે જેને ગાદીએ બેહાડવો હોય એની કઈ લાયકાત ખરી કે બસ મોટો હોય એટલે બેહાડી દેવો? શું એની લાયકાત? તો કે છે જનાનું રાગી યસ્મિન સ્યાત શિષ્ય ધર્મ અવનક્ષમ સ્વસંપ્રદાય ધર્મસ્થો યશ્ચ સ્યાત સ ગુરુર ભવેત. જે પુત્ર ઉપર ધર્મનિષ્ઠ જનોને પ્રીતિ હોય, મસ્ત લખે જનાનુરાગીનો અર્થ કર્યો આપણા સંતોએ, કે જે પુત્ર ઉપર લોકોની પ્રીતિ હોય એવું ન કીધું, ધર્મનિષ્ઠ જનોને પ્રીતિ હોય, જેને ધર્મમાં નિષ્ઠા હોય એવા માણસો જેને વાલો માનતા હોય, જે ઉદ્ધવ સંપ્રદાયના કરેલા કહેલા નિયમોમાં દ્રઢ વર્તતો હોય અને પોતાના આશ્રિતોને ધર્મ નિયમમાં રખાવવા સમર્થ હોય, તેવો પુત્ર જ આચાર્ય પદ ઉપર બેસવાને લાયક જાણવો. લ્યો બોલો, એવી લાયકાત મોટામાં ન હોય તો બીજાને બેહાડો, એનામ ન હોય ત્રીજાને બેહાડો. હવે સવાલ એવો ઉભો થયો એ બે ચાર દીકરા હોય અથવા એક જ દીકરો હોય એમાંથી એકે કયા એવા ગુણ વાળો ન હોય તો શું કરવું? તો પછી હસ્તિનાપુરના રાજા ભરત જેવું કરવું. એમને નવ દીકરા હતા છતાંય પણ એકે ગાદી ન હોપી અને ભારદ્વાજ નો પુત્ર ભૂમન્યુ હસ્તિનાપુર નો રાજા ઘોષિત કર્યો. બધા હલબલી ગયા કે આ શું તમે કર્યું? તમારા નવ નવ દીકરા શું ડાસું ફાડીને જોઈ રહે? રજવાડું તમારું, તમે કોકના છોકરાને ગાદી દઈ દીધી, ત્યારે ભરતે કીધું કે મારા 9 દીકરામાંથી એકેયને પણ હું આ ગાદીને લાયક સમજ્યો નહીં, અને જેને સમજો એને મેં ગાદી સોંપી. ત્યારે એની માતા શકુંતલાએ કહ્યું કે તું કેવો બાપ છો, તારા પન્યા દીકરાને રાજ્યથી વંચિત રાખે છો. ત્યારે એને કહ્યું કે હું માત્ર પિતા નથી, રાજા પણ છું. રાજા હોવાને નાતે મારી જે પ્રજા છે એ બધા જ મારા પુત્ર છે, ખાલી મારા થકી ઉત્પન્ન થયા એટલા જ મારા દીકરા એવું નહીં, મારી તમામ વસ્તી મારા માટે સંતાન છે, અને એમાંથી એક ગુણિયલ સંતાન મેં ગાદી ઉપર બેહાડ્યો, મેં મારા દીકરાને જ ગાદી આપી છે, બીજા કોઈ જ દીધી નથી. કેમ જે કોઈ પણ રાજા હોય, સત્તાધીશ હોય, એની અતિ ઉત્તમમાં ઉત્તમ બે ફરજ હોય છે. એ બે ફરજ નિભાવવામાં જો એ ફેલ થાય તો એના મરી ગયા પછી પાછળની બધી પ્રજાને એનો આખો પ્રદેશ અથવા તો સંપ્રદાય હેરાન હેરાન થઈ જાય. કઈ બે બાબત? એક તો એ કે જીવનભર એણે એની પ્રજાને ન્યાય આપવો, આ સત્તાધીશ દરેકની પરમ ફરજ છે. કોઈ પણ નાના મોટા કંકા ઝઘડા પક્ષપાત થાય ત્યારે એ જે બેઠા હોય ને ગાદીએ મોટા થઈને, એણે વ્યવસ્થિત ન્યાય આપવો જોઈએ. પક્ષાપક્ષી મૂકીને સત્યનો પક્ષ લઈ ન્યાય આપવાનું કામ એક એને કરવાનું, પ્રજાનું પાલન કરવા ન્યાય એને અવશ્ય વ્યવસ્થિત તોડીને આપવો જોઈએ, તો જ એને વ્યવસ્થિત પોતાની પ્રજાનું પાલન કર્યું કહેવાય. બીજી વાત, આ રીતે પ્રજાને પાલન કરતો રાજા જ્યારે હવે રાજ્ય કરી શકે એવો ન રહે ત્યારે તેણે પોતા જેવો જ એક રાજા પોતાને સ્થાને બેસાડવો આ રાજાનું બીજું પરમ કર્તવ્ય છે. પોતા જેવો જ કે પોતાથી હવાયો એક રાજા દઈને એને મરવું જોઈએ, તો એને એની પ્રજાનું સંપ્રદાયનું સત્સંગનું ભલું કર્યું કહેવાય. પછી ધૃતરાષ્ટ્રની જેમ પુત્ર મોહ વશથી નાલાયક વા દુર્યોધનને ગમે એમ કરીને ગાદીએ બેહાડી દેવાની જે માથાકૂટ કરવી અથવા તો બેહાડી જ દેવો, એનાથી એને બહુ પોતાની પ્રજાનું મોટું અપમાન અને પોતાની પ્રજાનો દ્રોહ કર્યો કહેવાય, એનું બહુ ભૂંડું થાય એવાનું. માટે રાજાના આ બે કર્તવ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી ઉપર વિરાજમાન આચાર્ય પદ એટલે રાજા ગણાય. જો કે પહેલા રાજાની જેમ સર્વે સર્વાપણું નથી હોતું, મોટા સંતો અને હરિભક્તોનો અંકુશ તો એના માથે મૂકેલો છે, હરિલીલામૃતમાં લખેલું છે, તેમ છતાંય આપણે ભગવાને બધું એને હોપ્યું એટલે રાજા કહીએ છીએ. અને એ જ અનુસારે મહારાજ શબ્દ વપરાય છે. પણ અહીંયા સ્પષ્ટ લખ્યું કે જો પોતાનો પુત્ર એવા લક્ષણો એ સંપન્ન ન હોય, કયા એવા લક્ષણો યુક્ત ન હોય, તો મારી જેમ દત્તક વિધિ કરીને ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા અન્ય કોઈ પુત્રનો સ્વીકાર કરી એને આચાર્ય પદ ઉપર સ્થાપન કરવો, પરંતુ ગુણહીન એવા પોતાના દીકરાને ગાદી આપવી નહીં. આવું લખ્યું. પોતાના દીકરા હોય, દીકરો ન હોય, અને દીકરા હોય તો તે ગુણિયલ ન હોય, તો ધર્મકુળમાંથી કોઈને એને દત્તક વિધિ કરીને ગાદીએ બેહાડવા જોઈએ. મારા દાખલો દેશ, મારી જેમ કે મારે કોઈ દીકરો નહોતો તો મેં કેમ ધર્મકુળમાંથી દત્તક લઈને ગાદીએ બેહાડ્યા, એમ તમારે દીકરો ન હોય અથવા દીકરો લાયક ન હોય તો ધર્મકુળમાંથી દત્તક લઈ અને ગાદીએ બેહાડવા. પણ ગમે એવાને મમતાથી મોહવશ થઈને બેહાડી નહીં દેવા, કેમ જે પછી પાછળથી બહુ મુશ્કેલીઓ થાય છે. કેવી સરસ મજાની સ્વામિનારાયણ ભગવાને અહમ મમતાએ રહિત થઈને જન કલ્યાણ અર્થે નિયમને વાતલા બાંધી, કેટલી અદભુત વાત કરી. ઇત્યાગના પાલનિયામે સર્વે રપિ યથા તથમ વર્તિષ્યંતે અન્યથા યસ્તુ સ મત્ શિષ્ય બહિષ્કૃતા. આવા પ્રકારની મારી આજ્ઞાનું તમારે બંને આચાર્યોએ તથા સર્વે સત્સંગી માત્રે ધ્યાનમાં રાખી યથાર્થ પાલન કરવું. કે કોને ગાદીએ બેહાડવો એમાં એ આજ્ઞા માત્ર એકલા આચાર્ય જ પાલન કરવી એવું ન કીધું, કેમ જે આચાર્ય પોતે જ એને જે ગમે એને બેહાડી દેવાની વાત ક્યાંય લખી નથી. એમને પણ બધા સંતો ભક્તોની અનુમતિ લેવી પડે છે, એટલે મોટા મોટાની એ બધા આ પાડેને રાજી હોય તો જ એને ગાદી દઈ શકાય છે એવું હમણાં અહીં આવશે. અને દેશભાગના લેખમાં લખ્યું છે એ તમને હું વાંચી બતાવું, બધું વાંચી બતાવું બેઠું. અને તમારે જોઈ લેવું હોય તો તે શ્લોક નંબર ને તે બધું જોઈ શકો છો, ગ્રંથમાં છે. આવા પ્રકારની જે આજ્ઞા કોને ગાદીએ બેહાડો એનો નિર્ણય લેવાની આજ્ઞા તે તમારે બંને આચાર્ય તથા સર્વે સત્સંગી માત્રે ધ્યાનમાં રાખી યથાર્થ પાલન કરવી. અને આ પ્રમાણે જે ન વર્તે તેને મારા ભક્તપણાની પંક્તિથી બહાર કરવો, તે મારા સંપ્રદાયનો નથી, જો આ ન પાળે તો. લ્યો આવું કીધું. આ ઉપરથી શ્રીજી મહારાજનો આશય સ્પષ્ટ જણાય છે કે આચાર્ય પદ પર ગુણવાન વ્યક્તિ જ સ્થાપવો જોઈએ, હોવો જોઈએ. વાલા ભક્તો, દેશ વિભાગના લેખમાં પણ શ્રી હરિ આચાર્યને ઉદ્દેશીને કહે છે કે તમારી ગાદી પર બેસાડવો તે તમારો પુત્ર હોય અથવા ધર્મકુળનો બીજા તમારા ભાઈનો પુત્ર હોય, પણ તે સર્વ પ્રકારે ધર્મમાં પોતે કુશળ રહે એવો હોય, એટલે કે પોતે ધર્મને બરાબર પાળે એવો હોય અને સર્વ સાધુ તથા સર્વ બ્રહ્મચારી તથા સર્વ સત્સંગીને પોતપોતાના ધર્મમાં રખાવે એવો સમર્થ હોય તેવા ગુણિયલને ગાદી ઉપર બેહારવો, તેવા ગુણિયલને ગાદી ઉપર તમારે બેહારવો, એમાંય તમે સ્વતંત્રપણે ન બેસાડી શકો. કેમ? તો કે તેમાં પણ ધર્મવાળા સાધુ તથા સત્સંગની વૃદ્ધિ ઈચ્છે એવા ધર્મવાળા સત્સંગી જે હોય તેની મરજી લેવી, તેમને પૂછવું અને એ બધા આ પાડે તો તમારાથી બેહાડી શકાય. લ્યો આવ સ્વતંત્રપણું કાપી લીધું. અને અમારા સંપ્રદાયના ગ્રંથમાં મળતું આવે એવો હોય તે એકને ગાદી ઉપર બેહાડવો. આ દેશ વિભાગના લેખ તમારી આગળ બેઠો વાંચો. શ્રીજી મહારાજની રૂચિ એમનો આશય આનાથી એકદમ સ્પષ્ટ સૌ કોઈ સમજી શકે છે. ભગવાન સ્વામી નારાયણને તો અનંત જીવનું કલ્યાણ કરવું હતું, એક જ તાન હતું. જ્યારે આપણને તો બીજા કેટલાક પ્રકારના તાન વળી ગયા હોય એટલે મુશ્કેલીઓ ઘણી કહેવાય. ગુણવાન વ્યક્તિ જ ભગવાનને અતિ વાલો લાગે છે. ટૂંક ઉન ટચ, ભગવાનને કેવો વ્યક્તિ વાલો લાગે છે? ગુણવાન વ્યક્તિ. હારે જેને ગુણે રીજ્યા ગીરધારી, સાચી રીજ્યા ગુણે રીજ્યા. આપણે બધા એ ગુણ એટલા માટે જ કેળવવાના છે કે ભગવાનને વાલા લાગીએ. ગુણ વિનાનો માણસ મહારાજને ગમતો નથી. જો અને ભરતજી ભગવાનના પુત્ર હતા તો પણ બંધન થયું, ગ્રંથિ ન ટળે. ભગવાન ગુણિયલ એવા સંતો ભક્તોને જ વશ છે. ભરતજીએ જો જરા ભૂલ કરી તો મૃગના બાળકમાં મૂક્યા કે ન મૂક્યા, જોયું? માટે ભગવાન ના ગુણ્ય લેવા સંતો ભક્તો ને ભગવાન વશ છે, નહીં કે પોતાના દીકરાને કે વંશને કુળને કે પરિવારને. જો રામ હનુમાનજીને વશ હતા, તેથી સૌને હનુમાન જેટલા માન્ય છે તેટલા લવકુશ નથી. લવકુશ ને લોકો વધારે માને કે હનુમાનજીને. હનુમાનજી રામજી નો પરિવાર છે, કુળ છે, રામકુળ છે હનુમાન છે, તો એ લોકો હનુમાનજી ને બહુ માને છે. એનું કારણ, હનુમાનજી ભગવાન રામ ને બહુ વાલા હતા, જે લવકુશ એટલા વાલા ન થયા. પોતાના દીકરા હતા તોય કેમ છે, ભગવાન ને તો ગુણ ગમે છે. કૃષ્ણ ગોપીઓને વશ હતા, કોઈ ના પાડશો? કૃષ્ણ ગોપીઓને વશ હતા, નહીં કે યાદવોને. પોતાનું કુળ કુટુંબ હોવા છતાંય ભગવાન યાદવોને નહોતા વશ. યાદવોમાં પણ ઉદ્ધવજીને ભગવાન વશ હતા, નહીં કે સાંભ જેવા પોતાના દીકરાને માટે યોગ્ય લાયકાત તથા સદગુણો કેળવવા સૌને માટે અનિવાર્ય છે. બધાને માટે, ચાહે એ ધર્મકુળ હોય યા હરિકુળ હોય. આપણા ગ્રંથમાં કોઈક એવું પણ કહ્યું છે, અયોધ્યાવાસી બધા ધર્મકુળ અને સાધુ બ્રહ્મચારી પાળા હરિભગત બધા હરિકુળ છે. પણ હરિકુળ હોય કે ધર્મકુળ હોય, હવે યોગ્ય ગુણો કેળવવા જોઈએ તો ભગવાન શ્રી હરિની પ્રસન્નતા થાય, ભગવાન એને વશ થાય છે. વ્યવહારમાં પણ આચાર્યને મોટેરા સંતોની સલાહ લેવા જણાવ્યું છે. હરિલામૃતમાં સાફ લખ્યું છે, વ્યવહાર કરવામાં પણ આચાર્ય શ્રીને મોટેરા સંતોની સલાહ લેવી એવું કહ્યું છે. ગોપાલ સ્વામીને બે દેશના મોટેરા કરેલા, પ્રાય તેમની આજ્ઞામાં આદિ આચાર્યો રહેતા હતા, તે વાત હાવ ખુલ્લી છે. આ બધી આપણી પરંપરા છે, આપણી રીતભાત છે, અને કલ્યાણનું અદભુત મજબૂત માળખું બાંધેલું છે મહારાજે. એમાં અમે તમે આચાર્યો જેટલા રહીએ એટલું જ ભગવાન રાજી થઈને તમારું અમારું ને એમનું બધાનું કલ્યાણ કરવાના છે. બાકી તમે અમે એ બધાય જેટલું ભગવાનની મરજીથી, એના બંધારણથી, એમની આજ્ઞાથી મન માયનું અલગ વરત છું, સ્વતંત્ર વરત છું, એટલા બધા ટીપા છે, દુઃખી થાવ આયન પરલોકમાં. આ વાત એમ જ છે, કેમ જે કલ્યાણ છેવટે ભગવાનને આપણું બધાનું કરવાનું છે, એનું માનશું એટલું એને આપણું કલ્યાણ કરવામાં તાન રહે. આ એકદમ ખુલ્લી હવને સમજાય એવી ભાષામાં વાત કરું છું. હવે વાલા ભક્તો, આ શ્લોકમાં રહેલી ત્રણેય આજ્ઞાનો હેતુ શું છે બતાવું છું. આટલી મેં શ્લોકની વ્યાખ્યા કરી, હવે આજ્ઞા ત્રણ જે કરી એનો હેતુ હું. તો એક વાત ધ્યાનમાં લ્યો, આ શિક્ષાપત્રીનો 62મો શ્લોક આચાર્યણી એવ દત્તમ યજ્ઞત તેન પ્રતિષ્ઠિતમ, તે ઉદ્ધવ સંપ્રદાયના બંધારણનો શ્લોક છે. અતિ અગત્યનો શ્લોક છે, આજ્ઞા ઉપાસનાની રક્ષા કરનારો આ શ્લોક છે. આ શ્લોકનો મેન હેતુ આજ્ઞા ઉપાસનાની રક્ષા કરવી એ છે. જો ખબર ન હોય ને તો મુશ્કેલી બહુ થાય. આજ્ઞા ઉપાસનાની શુદ્ધિ રહે અને લાંબા કાળ સુધી સતત ચાલ્યા કરે તે હેતુ છે આ ત્રણેય આજ્ઞાનો. વચનામૃત લોયા 11મું તથા અંત્યનું 16મું વચનામૃત પતિવ્રતા ભક્તિની પુષ્ટિ થાય એ વચનામૃત મુજબ, 11માં 16માં મુજબ પતિવ્રતા ભક્તિની પુષ્ટિ થાય તે માટે આ ત્રણેય આજ્ઞા છે. સર્વોપરી શ્રીહરિની ઉપાસના કાયમને માટે જળવાઈ રહે એ આ આજ્ઞાનો હેતુ છે. મંદિરોમાં મૂર્તિઓની સ્થાપનામાં જીવના કલ્યાણકારી સ્વરૂપો જ એક રીતથી સ્થપાતા રહે તે હેતુ છે. આપણા સંપ્રદાયને ઈષ્ટ બે ચરણની ઉપાસનાનું પોષણ થયા કરે, ગમે તેના સ્વરૂપો મંદિરમાં ન સ્થપાઈ જાય તથા પૂજાઓમાં ન પેશી જાય તે હેતુ છે. એક ઈષ્ટદેવને સૌ ઉપાસતા રહે, માનતા રહે, અને એમ ઉપાસના માનતા હોય, ઉપાસના કરતા હોય તો હવની સરખી સમજણ રહે, મતભેદો ઓછા થાય, ઘર્ષણ ઓછું થાય, મફતની શક્તિઓ અંદર અંદર આથડી મરવામાં ન વપરાઈ જાય, એ આ શ્લોક નો હેતુ છે. હવે પહેલી આજ્ઞાની વ્યાખ્યા કરું છું. આચાર્ય આપેલું ભગવાનનું સ્વરૂપ હોય તે સેવવું, રાઈટ? આચાર્યણીએ દત્તમ. આચાર્યશ્રીએ ભલે પ્રતિષ્ઠા ન કરી હોય, પરંતુ તેમણે જે સ્વરૂપ આપ્યું હોય તો તે સેવવા યોગ્ય છે. તે સ્વરૂપને પછી કોઈએ ધામધૂમથી પ્રતિષ્ઠા કરી હોય કે ન પણ કરી હોય, તો પણ તે આચાર્યે જે સ્વરૂપ આપ્યું છે તે સેવવા યોગ્ય છે. અને એ પ્રતિષ્ઠિત જ સમજી લેવું, આચાર્ય પ્રતિષ્ઠિત જ સમજવું. કેમ જે આ બાબતમાં ઉપાસનાની એક સરખી પરંપરા ચાલે તે હેતુ છે. માટે માન્યતા અગત્યની છે. અર્થાત આચાર્ય જે સ્વરૂપને માન્યતા આપી હોય તે સ્વરૂપ પૂજ્ય ગણાય છે. આમ આપી દીધું હોય, ભલે સ્થાપ્યું ન હોય, આપી દીધું એટલે શું થયું? એને માન્ય થઈ ગયું કે નહીં? પછી ભલે આચાર્ય તેની પ્રતિષ્ઠા ન કરી હોય, આરતી ન ઉતારી હોય, પણ એમણે આપ્યું એટલે એ માન્ય ગણાય. અને માન્યતા જ અગત્યની છે સ્થાપના કરતા. ખ્યાલ આવ્યો તમને? અથવા તો આચાર્યશ્રીએ ન સ્થાપી હોય, ન આપી હોય, પણ જો પત્રથી કે ફોનથી માન્યતા આપી હોય, ઘારું એ મૂર્તિ તમે સ્થાપી દો અમારા કહેવાથી, સમજે, અનુમતિ જણાવી હોય કે તે મૂર્તિ બેસાડજો, તો તે સ્વરૂપ પૂજ્ય ગણવાનું રહે, સેવ્ય ગણવાનું રહે. કારણ કે શ્લોકનો હેતુ વિચારતા આ વાત ચોખ્ખી થઈ જાય છે. કેમ જે આચાર્યશ્રીને જે સ્વરૂપ માન્ય હોય એ સ્વરૂપ તેઓ આપે કે બીજું આપે? એ સ્વરૂપ આપે. અને આચાર્ય જે સ્વરૂપને પ્રસાદીનું કરી આપે તે સ્વરૂપ પણ પૂજ્ય ગણવું, સેવ્ય ગણવું. કેમ જે તેને માન્યતા મળી ગઈ, પણ એ શ્રીજી મહારાજનું સ્વરૂપ હોવું જોઈએ, માટે તે સેવ્ય ગણાય. પછી એની પ્રતિકૃતિઓ પણ માન્ય અને પૂજ્ય જ ગણાય. કેમ જે તે સ્વરૂપ માન્યતા પામેલું છે. પછી એનો ફોટો પાડો, એ માન્ય જ છે. એ ફોટો ગમે એટલી કોપીઓ કાઢો, પૂજ્ય ગણાય. આમ આચાર્યણીએ દત્તમ, એ પહેલી આજ્ઞાની વ્યાખ્યા કરી. હવે આજ્ઞા ટુ, આચાર્યએ જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સેવવું. પહેલા એવું તું જે આપ્યું હોય તે, હવે આવ્યું જે થાપ્યું હોય તે સેવવું. પ્રતિષ્ઠાનો અર્થ એ થાય છે કે આચાર્ય મહારાજના વરદ હસ્તે સ્થાપન થવું, એને કહેવાય પ્રતિષ્ઠા. વાલા ભક્તો, આવી મૂર્તિઓ જે છે ને બધી, એ બે પ્રકારની હોય છે. એક ચલ મૂર્તિ ને બીજી અચલ મૂર્તિ. ચલ મૂર્તિ કોને કહેવાય? તો જેને હેરવી ફેરવી શકાય એને ચલ સ્વરૂપ કહેવાય. અચલ સ્વરૂપ કોને કહેવાય? કે જે એક જ જગ્યાએ સ્થાપિત કરેલી હોય તેને હેરવી ફેરવી શકાય નહીં, એ અચલ સ્વરૂપ કહેવાય. ચલ સ્વરૂપ, અચલ સ્વરૂપ. વળી તે મૂર્તિઓમાં પણ બે પ્રકાર છે. એવા બે કયા પ્રકાર? તો કે ચિત્ર પ્રતિમા અને ધાતુ આદિકની મૂર્તિઓ, ધાતુ પાષાણ આદિકની. થયા બે પ્રકાર, અર્થાત ચાર પ્રકાર થઈ ગયા. કયા ચાર પ્રકાર થયા? ચલ ચિત્ર પ્રતિમા, અચલ ચિત્ર પ્રતિમા, ધાતુ આદિકની ચલ મૂર્તિઓ અને ધાતુ આદિકની અચલ મૂર્તિઓ, એમ ચાર ભેદ થઈ ગયા. તેમાં કેટલીક ચિત્ર પ્રતિમાઓ પણ અચલ હોય છે અને કેટલીક ધાતુ પાષાણાદિકની મૂર્તિઓ પણ ચળ હોય છે, હેરવી ફેરવી શકાય. ચિત્રની હોય તો થપાઈ ગઈ હોય મંદિરમાં ધરે ફરે નહીં. તે સર્વે મૂર્તિઓ આચાર્યશ્રીએ માન્ય કરેલી હોવી જરૂરી છે ભક્તો. અને પછી તેની પ્રતિકૃતિ કરીને તે મંદિરસ્થ પ્રતિષ્ઠિત મૂર્તિને સ્પર્શ કરાવીને પ્રસાદીભૂત કરીને સેવી પૂજી શકાય છે, એવો રિવાજ પરંપરાથી ચાલ્યો આવતો દેખાય છે અને તે હવને માન્ય છે. આવું છે કારણ કે આચાર્ય પ્રતિષ્ઠા કરેલી કે આચાર્ય આપેલી જ મૂર્તિ સેવવી, આ આજ્ઞાની પાછળ ખાસ ઉપાસના શુદ્ધિની રક્ષા છુપાયેલી છે, એમ શિક્ષાપત્રીની વ્યાખ્યા કરનારાઓ, વિદ્વાનો, વિવેચકો કહે છે. શ્રીજી મહારાજની જ અને એ પણ બે ચરણની જ ઉપાસના ઉદ્ધવ સંપ્રદાયને ઈષ્ટ છે, હું અને તમે બધા જાણીએ છીએ. અને એ કાયમી સચવાઈ રહે એટલો આ આજ્ઞાનો ખાસ હેતુ છે. આ 62મો શ્લોક આપણને ઉપાસના બે ચરણની કાયમી શુદ્ધપણે જળવાઈ રહે એવું કહે છે. આ બે આજ્ઞા નથી પડતી તેના મુખ્ય હેતુઓ શું? ચાલો, આચાર્ય દીધેલું સ્વરૂપ સેવવું અને આચાર્ય થાપેલું સ્વરૂપ સેવવું, એ આજ્ઞા ક્યાંક ક્યાંક પડી નથી, અદ્યાપી પડતી નથી, તો એના કઈ કારણ હશે કે નહીં હોય? હોય કે ન હોય? તો મને જે લાગ્યા એ તમારી આગળ કહું છું. ભૂલભૂલ થઈ હોય તો માફ કરજો. જેવું હુજ હુજાડ્યું ઠાકોરજી એવું તમારી આગળ મારે બોલવાનું હોય. પાંચક પ્રકાર દેખાણા મને આ શ્લોક નથી પડતો, શ્લોકની પહેલી બે આજ્ઞા એના પાંચક હેતુ. એક, જેઓને ઉપાસના ફરી ગઈ હોય, શ્રીજી મહારાજની સાથોસાથ અન્ય કોઈને પણ ઉપાસ્ય ભાગમાં ઇન્વોલ્વ કરવાની ઈચ્છા હોય તેવા લોકોથી ઉપરોક્ત હેતુ વસાત આ આજ્ઞા પાળી શકાતી નથી. વાત સમજો છો કે નહીં તમે? આમાં ઉપાસ્ય ભાગમાં શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈને પણ પ્રવેશ આપવાની ઈચ્છા હોય કે મહારાજની સાથે સાથે અમારે આમની પણ ઉપાસના કરવી છે અને એમને પામવું છે, એકમાત્ર શ્રીજી મહારાજને જ પામવું છે એવું નહીં, અમારે તો આમને પામવું છે, અડધા એમને અડધા આમને, બે અમારા પ્રાપ્ય છે અને બેયને પામશું ત્યારે જ અમારો મોક્ષ થયો ગણાય, એવી ક્યાંક સમજણ આવી ગઈ હોય અને માત્ર એક શ્રીજી મહારાજને જ ઉપાસ્ય તરીકે અને પ્રાપ્ય તરીકે ન રાખી શક્યા હોય અને બીજા કોઈને ઉપાસ્ય ભાગમાં ઇન્વોલ્વ કરી બેઠા હોય અને એ પછી એમ કે અમારે તો આમ જ પધરાવવું છે, ત્યારે આચાર્યશ્રી એને ના પાડે કે એ મારાથી નહીં થાય, જે કાંઈ મહારાજે કર્યું અને પછી પરંપરામાં થયું એટલું બરાબર છે, બાકી હવે તમે તમને જેમાં હેતુ હોય એને એને બધાય પોતપોતાના મંદિરોમાં થાપવા માંડો મહારાજની પડખે, તો કોઈ મેળ રહે નહીં. માટે આવા હેતુને કારણે આ આજ્ઞા પડતી નથી. પછી બીજો હેતુ, ક્યારેક એવા વિપરીત દેશકાળ આવે છે તેમાં આચાર્ય શ્રી ખુદ દીક્ષા પ્રતિષ્ઠા ન કરવી એવી કોઈ અડચણમાં આવી ગયા હોય, મનમાં ડરતા થઈ ગયું હોય, ક્યાંક પ્રતિજ્ઞા લેવાઈ ગઈ હોય અને લાંબો વખત એમનામ ચાલ્યા કરે, ત્યારે સમય જતા અન્ય દ્વારે પ્રતિષ્ઠાઓ થવા લાગે છે, પછી માણા રાહ ક્યાં સુધી જોવે? એવા ખરાબ દેશ કાળે પણ આ આજ્ઞા નથી પાળી શકાય. ત્રીજો હેતુ, ક્યાંય તાબા નહીં તાબાનો પ્રશ્ન ઉપસ્થિત થતા આચાર્ય શ્રી પ્રતિષ્ઠા કરી શકતા નથી, ત્યારે કોઈ અન્ય દ્વારા પ્રતિષ્ઠા કરી લેવાય છે, તેથી આ આજ્ઞા પડતી નથી. ચોથો હેતુ, કાંઈક સ્થાનિક મંદિર જેને બાંધ્યું હોય, જે સ્થાનિક મંદિર કરતા સંતો સત્સંગીઓ હોય તે લોકોને મધ્ય મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ સ્થાપવાની ઈચ્છા હોય અને બીજાનો મત કંઈક જુદો હોય કે આચાર્યશ્રીનું કહેવું કંઈક જુદું હોય, એવા સમયે કદાચ આ આજ્ઞા ન પાળી શકાય, મતભેદ થઈ ગયો એટલે જેનું હાલે ધાર્યું કરી લે. પાંચમો હેતુ, ક્યારેક દૂર દેશ પ્રદેશમાં આચાર્યશ્રી અનેક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહોંચી ન શકે એવી સ્થિતિ હોય, અથવા સાવ નાનો સત્સંગ અને સાવ નાનું મંદિર હોય અને બીજી બધી ખર્ચા વગેરે કરવાની જોગવાઈ ન હોય, ત્યારે વ્યવહારુ ઉકેલ કાઢવાની દ્રષ્ટિએ આ આજ્ઞા નથી પળાતી હોતી, એવું પૂર્વે ઘણું બધું થયું છે, આયેલું છે. આ હેતુ બતાવ્યો અમે. તો વાલા ભક્તો, આ આચાર્યે પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ સેવવી એ આજ્ઞાની મને સમજાણી એવી મેં તમને વાત કરી. હવે આ શ્લોકની ત્રીજી આજ્ઞા અને છેલ્લી આજ્ઞા, કે તે સિવાયના ભગવાનના બીજા કોઈ પણ સ્વરૂપો હોય તે નમસ્કાર કરવા યોગ્ય છે પરંતુ સેવવા યોગ્ય નથી. કેમ? જે ભગવત પ્રાપ્તિ માટે ભાવના મુખ્ય છે, હવે ધ્યાન દેજો થોડું. ભગવત પ્રાપ્તિ માટે શું મુખ્ય છે? ભાવના. અર્થાત અન્ય મૂર્તિને સેવવી નહીં, માત્ર નમસ્કાર કરવા એમ કહેવાથી તે મૂર્તિઓમાં ગૌણ ભાવ રાખવાનું કહ્યું નથી. આટલો થોડો ખ્યાલ બધાએ રાખવો જોઈએ. તે મૂર્તિઓમાં ગૌણ ભાવ રાખવાનું કહ્યું નથી. સતાનંદ સ્વામીએ એવું કહ્યું, સેવકાઈશ્ચ ભગવન મૂર્તવ શિલાદિ બુદ્ધિર ન કર્તવ્ય. સેવકોએ ભગવાનની મૂર્તિમાં શિલાદિ બુદ્ધિ કરવી નહીં, પાષણાદિકની ભાવના કરવી નહીં. સાક્ષાત ભગવાન છે એમ માનવું. અને વળી આપણા આચાર્ય ન સ્થાપી હોય, ચાલો આપણા આચાર્ય નથી સ્થાપી, પણ જે તીર્થો જૂના છે, પુરાતની છે, તેમાં કોઈ મોટા પુરુષ થયા હોય, એમને સ્થાપેલી હોય જ, અને એમાં ભગવાન સાક્ષાત રહેલા હોય છે. આપણા આચાર્ય સ્થાપ્યું હોય એમાં જ ભગવાન રહ્યા હોય એવું કહી ન શકાય. દ્વારિકામાં ક્યાં આપણા આચાર્ય થાપી છે? તિરુપતિ બાલાજીમાં. તો શું આપણે એની યાત્રાએ ન જતા? ભગવાને આજ્ઞા નથી કરી કે દ્વારિકા યાત્રાએ જવું? ત્યાં ભગવાન છે જ. દ્વારકાથી રણછોડજી વડતા લાવ્યા તોય દ્વારિકામાં ભગવાન છે, બોલો. નહીતર શિક્ષાપત્રીમાં લખત નહીં, એવું લખત કે હવે ત્યાંથી ભગવાન અહીં આવી ગયા છે એટલે આપણે જવું નહીં. અને એક વાર તો દ્વારિકાથી રણછોડજીને બોડાણો લઈ આવ્યા હતા ડાકોર, પછી ફરીને પાછા આપણે લઈ આવ્યા, તોય હજી છે, હજી કોક લઈ આવે તો હાલે. મજા આવે એવી બધી વાત હોય. તો વાલા ભક્તો, ત્યાં જે બધા સ્વરૂપો છે તેમાં પણ ભગવાન સાક્ષાત છે. કેમ? જે ભગવાન હોવામાં ભાવના અગત્યની છે, બોલો. બોડાણો દ્વારિકાથી ભગવાન ડાકોર લઈ આવ્યા તોય સચ્ચિદાનંદ સ્વામીને ભાવના હતી કે અહીંયા દ્વારિકામાં રણછોડજી છે તો દર્શન દીધા કે નહીં, હારે આવ્યા કે નહીં. હજી કોઈને એવી જ ભાવના હોય કે દ્વારિકામાં રણછોડજી સાક્ષાત છે તો એને ત્યાં દર્શન દે ને હારે આવે, બોલો. અખતરો કરો, ભાવના બહુ બળવાન છે, બહુ જ બળવાન છે. તો વાલા ભક્તો, તેવા તેવા જે તીર્થો છે, દ્વારિકા, જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી કે હમણાં જે મંદિરો થયા હોય, તે સર્વે મંદિરોમાં ભગવાન અવશ્ય બિરાજમાન હોય છે, હોય છે ને હોય છે. ભલે ત્યાં આપણા આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા નથી કરી, પરંતુ વેદ વિધિથી બ્રાહ્મણોએ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાઓ કરેલી હોય છે તે સ્વરૂપોમાં ભગવાન સાક્ષાત આવીને બિરાજમાન થાય છે. કેમ? જે મંત્રાધીના દેવાહા, વ્યક્તિ આધીના નહીં, દેવો મંત્રાધીના છે, વેદ મંત્રોથી પ્રતિષ્ઠા થાય એટલે ભગવાન એમાં આવે છે એમ શાસ્ત્રો કહે છે. માટે આચાર્યના હાથે મૂર્તિ સ્થપાય એમાં જ ભગવાન વાસ કરે છે એમ માનવું તે સર્વથા યોગ્ય જણાતું નથી. અને જો એમ માનશો તો સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાયોમાં મંદિરો છે તેમાં જે મૂર્તિઓ છે તેમાં ભગવાન નથી, આવું થઈને ઊભું રહેશે. થાય કે નહીં એવું? તો એમાં ભગવાન નથી, આવું થઈને ઊભું રહેશે. અને આપણે તેમની મર્યાદા પણ નહીં રાખી શકીએ. અને આપણને તો શિવાલય ભાળીને વંદન કરવાનું કીધું, તો બીજા રામકૃષ્ણ દીકરા મંદિરો જોઈને પગે લાગવાનું નહીં. માટે તે બધી મૂર્તિઓમાં ભગવાન સાક્ષાત રહેલા છે, છે ને છે. તેથી તે નમસ્કાર કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, ભલે આપણે સેવીએ ઉપાસીએ નહીં. અને ભક્તિ માર્ગમાં ભાવના અતિ મુખ્ય છે, અને તે સંપ્રદાય વાળાને માટે તો તે મૂર્તિઓ સેવ્ય અને ઉપાસ્ય જ છે, ભલે આપણે નથી. અને તેમાં ભગવાન તેની સેવા અંગીકાર કરે છે, ઉપાસના માની લે છે, અને તેના તમામ યોગ્ય સેવકનું કલ્યાણ પણ ભગવાન કરે જ બાપા, અને થાય છે. માટે કોઈ પણ સંપ્રદાયના સ્વરૂપમાં ગૌણ ભાવ કરવો નહીં, આદર ભાવ જ રાખવો. ડાયા થવું પંચરાત્ર શાસ્ત્રમાં તેનો અપરાધ ગણાવેલો છે કે શિલા દીધિ કૃષ્ણ મૂર્તૌ સ્વગુરૌ નરધીસ્ત તથા વૈષ્ણવે જાતિ ધીર યેષામ તે પરાધ પરા જનાહ તે પરાધ પરા જનાહ. શિલાદી દીહી, એટલે કે જે લોકો ભગવાનની મૂર્તિમાં પાષણાદિની ભાવના રાખે છે. શિલાદી દીહી, ધી એટલે બુદ્ધિ, શિલા વગેરેની બુદ્ધિ જે ભગવાનની મૂર્તિમાં રાખે છે તે ભગવાનનો અપરાધી છે. ભગવાનની મૂર્તિમાં ધાતુની ભાવના, પાષાણની ભાવના, ચિત્રની ભાવના ન રાખવી જોઈએ, અને રાખીએ તો આપણે અપરાધી છીએ. પછી સ્વગુરવ નરધી, એટલે કે પોતાના ગુરુમાં માનવ બુદ્ધિ રાખે છે તે પણ અપરાધી છે. અને વૈષ્ણવ ભક્તોમાં નાચ જાતની ભાવના રાખે છે, વૈષ્ણવે જાતિ ધી, એ ભગવાનનો અપરાધી છે. ભગવાનના ભગતમાં નાચ જાતની ભાવના નહીં રાખવી. આ આપણે નિયમો જે છે વર્ણાશ્રમના ભલે પાળીએ, પણ ભગવાનનો ભગત તે તો ભગત છે. ઘણી વખત શું થતું હોય છે, ઉચ્ચ કુળમાં જન્મેલા માણસોને ઉચ્ચ કુળમાં હું જન્મ્યો છું એનું ઘણું બધું અભિમાન હોય છે, એટલે એનાથી નિમ્ન કોમના માણસો પ્રત્યે ગમે એવા શબ્દ બોલી નાખે છે, બહુ તુચ્છ શબ્દો બોલે. હવે આવા જાણી એવા બધા, એટલે સીધો નાચ જાતિ ઉપર જ ઘા કરે એવા શબ્દો બોલે, ત્યારે એને એનો અપરાધ લાગે છે. માટે ભગવાને આપણને જ્યાં જન્મ આપ્યો ત્યાં એ તો પ્રભુએ આપ્યો, આપણને જો હલકી જ્ઞાતિમાં ક્યાંક આપ્યો હોત તો જે હલકી જ્ઞાતિ ગણાય છે ત્યાં માટે બહુ મુશ્કેલી થાય. માટે ક્યારેય નાચ જાતને વિશે એવી રીતે આપણે અહંકારે યુક્ત થઈને બીજાના પ્રત્યે તુચ્છ ભાવ નહીં રાખો, આ વાત સમજવી. શુદ્ર કમળાકર ગ્રંથમાં એવું લખ્યું છે, અર્ચા વિષ્ણુ શિલાધીર ગુરુ સુનર મતીર વૈષ્ણવે જાતિ બુદ્ધિ વિષ્ણોર વા વૈષ્ણવા નામ કલિમલ મથને પાદ તીર્થેમ્બુ બુદ્ધિ શુદ્ધે તન્નામ મંત્રે પુરુષ કલુષ હરે શબ્દ સામાન્ય બુદ્ધિ વિષ્ણો સર્વેશ્વરેશે તદિતર સમધીર યશ્યવા નારકી સહ. આનું ગુજરાતી એવું છે, જે મનુષ્ય ભગવાનની મૂર્તિમાં પાષણાદિની ભાવના રાખે છે તે નારકી થાય છે. પોતાના ગુરુમાં મનુષ્ય બુદ્ધિ રાખે છે તે પણ નારકી થાય છે. ભગવાનના ભક્ત વૈષ્ણવોમાં નાચ જાતની દ્રષ્ટિ રાખે છે, બુદ્ધિ રાખે છે, ભાવના રાખે છે તે પણ નારકી થાય છે. કળિયુગના દોષોનો નાશ કરનારા ભગવાનના ચરણામૃતમાં જે પાણીની ભાવના રાખે છે એ નારકી થાય છે. તીર્થોદકમાં જે પાણીની ભાવના રાખે છે તે પણ નારકી થાય છે. અને વૈષ્ણવ ભક્ત સંતના ચરણામૃતમાં પણ સામાન્ય પાણીની જે બુદ્ધિ કરે છે એ નારકી થાય છે. કોઈ સંતના ચરણ ધોયેલું પાણી હોય એમાં સામાન્ય પાણીની બુદ્ધિ કરે તો એ નારકી થાય છે. અનેક પાપોનો નાશ કરનારા અને વિશુદ્ધ આવા ભગવાનના નામ મંત્રમાં સામાન્ય શબ્દની ભાવના કરે છે ભગવદ્ મંત્રોમાં તો તે પણ નારકી થાય છે. અને સર્વેશ્વર ભગવાન વિષ્ણુમાં અન્ય કોઈના જેવી ભાવના જે કરે છે તે છેવટે નરકમાં જ પડે છે. આટલી વાત યાદ રાખવા જેવી છે વાલા ભક્તો. આવી રીતે આ 62મો શ્લોક આપણે સમજ્યા. છેલ્લે શ્લોક ગાન કરું છું. આચાર્યણીએ દત્તમ યદ યજ્ઞ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તસ્યવ્યમ
કૃષ્ણ સ્વરૂપમ તસ્યવ્યમ
કૃષ્ણ સ્વરૂપમ તસ્યવ્યમ
કૃષ્ણ સ્વરૂપમ તસ્યવ્યમ
વંદ્ય મે વેતરતુયાત
વંદ્ય મે વેતરતુયાત
વંદ્ય મે વેતરતુયાત
વંદ્ય મે વેતરતુયાત
આચાર્યણ એવ દત્તમ યત યચ્ચ તે પ્રતિષ્ઠિતમ
આચાર્યણેવ દત્તમ યત યચ્ચ તે પ્રતિષ્ઠિતમ
ભૂતશ્ચ તે
પ્રતિષ્ઠિતમ યચ્ચ તે પ્રતિષ્ઠિતમ.
બાલા ભક્તો, આ રીતે શિક્ષાપત્રીના 62મા શ્લોકને આપણે વિવરણ કરીને સમજવાની કોશિશ કરી. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આ આજની કથાને સમર્પિત કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.